एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपीवाला संपादित रचनावली पठन शैलेश 161 द ब्रिज कवि हार्ट क्रेन आधुनिकता ने आपने निंदता रहा छे, औद्योगिकीकरण ने आपने वगोवता रहा छे, महानगरोनी भीड़ ने आपने भांडता रहा छे, यंत्र संस्कृति ने आपने वखोड़ता रहा छे, એના દોડતા રાક્ષસી ચક્રો, એની ક્રેઇન અને એના બુલડોઝરો, એના તોતિંગ બેલ્ટ્સ અને પિસ્ટનો, એની ભઠ્ઠીઓ અને એમની ચીમનીઓ, એના ખખડાટો અને એના ધમધમાટો, આ બધાને આપણે ફિટકારતા રહ્યા છીએ. પણ યંત્ર સંસ્કૃતિને પણ એનું પોતાનું સૌંદર્ય છે. એમાં ભવિષ્યની વિજ્ઞાનની દિશા છે, વિકાસ છે, પ્રગતિ છે. યંત્ર સંસ્કૃતિનું દ્રશ્ય પણ લોભામણું હોઈ શકે, આ વાત સાહેદી પૂરી પાડેલી ઇટલીના કવિ મરિનેત્તીએ અને રશિયાના કવિ માઇક્લોવસ્કીએ ભવિષ્યવાદ જેવા આંદોલન છેડીને એમણે યંત્રોનો આદર કર્યો. આ જમાતમાં જગા જમાવીને બેઠેલા અમેરિકી કવિ હાર્ટ ક્રેનને પણ ભૂલી ન શકાય. એલિયટે આધુનિકતાનો નિરાશાનો સૂર આપ્યો, તો એની સામે હાર્ટ ક્રેને આધુનિકતાને આશાનો સૂર આપ્યો. હાર્ટ ક્રેને યંત્રો ભયાનક છે તો પણ એનો સ્વીકાર કર્યો, યંત્રોને સંવેદનનું સફળ માધ્યમ બનાવ્યા. હાર્ટે ઔદ્યોગિક જગતને ઇતિહાસ સાથે, તત્વ વિચાર સાથે અને પ્રાચીન કથાઓ સાથે જોડ્યું, અને એ જોડવા માટે એણે પ્રતીક પસંદ કર્યું પુલનું. ન્યુયોર્કના પ્રખ્યાત બ્રુકલિન બ્રિજને હાર્ટ ક્રેને એના દીર્ઘકાવ્ય ધ બ્રિજમાં ચિરંજીવી બનાવી દીધો. 1930માં લખાયેલું ધ બ્રિજ આ સદીના જે સમર્થ કાવ્યો રચાયા એમાંનું એક છે. લગભગ 75 પાના ભરીને 9 ખંડો વચ્ચે કાવ્ય લાંબુ પથરાયેલું છે. હાર્ટ ક્રેન ન્યુયોર્કમાં બ્રુકલિન હાઇટ્સ વિસ્તારમાં એક નાની રૂમમાં રહેતો હતો અને એની રૂમમાંથી તોતિંગ મહાકાય બ્રુકલિન બ્રિજ હંમેશા એની નજરમાં આવ્યા કરતો હતો. ન્યુયોર્કના દક્ષિણ પૂર્વમાં રહેલો આ બ્રુકલિન બ્રિજ લોઅર મેનહટન અને બ્રુકલિનને જોડે છે. 1595 ફૂટ લાંબો આ ઝૂલતો બ્રુકલિન બ્રિજ 1869 થી 1883 દરમિયાન જ્હોને રોલિંગ અને એના દીકરા વોશિંગ્ટને પૂરો કરેલો. 20 વર્ષ સુધી તો જગતના એકમાત્ર સૌથી મોટા ઝૂલતા પુલ તરીકે એણે પ્રતિષ્ઠા જાળવી રાખેલી. હાર્ટ ક્રેને આ બ્રિજની આસપાસ પોતાના જીવનના અનુભવોને પૂરા થમસાણ સાથે ચકરાવા દીધા છે. એમાં ભાવોનું ગજબનું ગતિ તાંડવ છે. ઓહાયો રાજ્યમાં 1899માં જન્મેલા હાર્ટ ક્રેને એનું બાળપણ ક્લીવલેન્ડમાં ગુજારેલું છે. એણે હાઈસ્કૂલ પણ પૂરી ભરી નહીં. પિતાનો કેન્ડીનો દીખતો ધંધો હતો, પણ ક્રેન લેખક બનવા માગતો હતો. પિતાનો એમાં સંપૂર્ણ વિરોધ હતો, આમ છતાં ક્રેન બહારનું પુષ્કળ વાંચતો. મેલવિલ, વિટમેન જેવા લેખકો તો ખરા જ, પણ ફ્રેન્ચ પ્રતીકવાદી કવિઓને પણ વાંચતો. એમાં ફ્રેન્ચ કવિ રેબોનું જબરું આકર્ષણ હતું. આ દરમિયાન માતા પિતાના છૂટાછેડા થતાં ક્રેન એના મોસાળમાં રહ્યો. એનું મોસાળ ક્યુબામાં હતું અને ત્યાં ઓઇલ ઓફ પાઇન્સમાં ફળોની વાડી હતી. ક્યુબામાં રહે ક્રેનનો સમુદ્ર તરફનો અને ઉષ્ણ પ્રદેશો તરફનો પ્રેમ વિકાસ પામતો ગયો. આ પછી ન્યુયોર્કમાં આવીને એણે મિકેનિક, ક્લર્ક, સેલ્સમેન, રિપોર્ટર જેવી અનેક નોકરીઓ અજમાવી જોઈ. યુરોપની મુસાફરી પણ કરી, પણ પીવાની લત અને સજાતીય સંબંધોની નિષ્ફળતા એને આત્મવિનાશ તરફ દોરતી રહી. આ દરમિયાન ન્યુયોર્ક ક્રેનને ખેંચતું રહ્યું. એનો ઔદ્યોગિક નગરનો ઠાઠ એના પર આકર્ષણ કરતો રહ્યો. અંદરના એના અનુભવોની ભીષણ તાણ એમાં ઉમેરાતી રહી. બહારથી અને અંદરથી ચાલી રહેલી કવિની અમેરિકા અંગેની શોધ ભૂમિ, નદી અને સમુદ્રને જોડતા આ પુલ સાથે જાણે કે એકાકાર થઈ ગઈ અને ક્રેન આ સદીની ઉત્તમ સિદ્ધિ જેવું ધ બ્રિજ કાવ્ય રચી બેઠો. ધ બ્રિજ કાવ્યમાં ક્રેન અમેરિકા અંગેનું સ્વપ્ન ઊભું કરવા માંગે છે. આમ તો એમાં અનેક કાવ્યોને સાંધી સાંધીને ક્રેન આગળ ચાલે છે અને છેક કોલંબસથી માંડી યંત્રયુગ સુધીની કથા કહેવા માંગે છે. આ કથામાં કોલંબસ ઉપરાંત વિટમેન, એડગર એલન પો, એમિલી ડિકન્સન જેવા અમેરિકાના કવિઓ તેમજ રિપ વાન વિંકલ, પોકાહોન્ટાસ જેવા પાત્રોને પણ એમાં દાખલ કરે છે. એમાં પુલ, સમુદ્ર, નદી આ બધું રૂપાંતરોની ધાર પર ઊભેલું છે. ભૂતકાળના ઇતિહાસથી માંડી વર્તમાનની પરિસ્થિતિમાંથી જુદા જુદા પ્રતીકો ચડી ચડીને એવા આવે છે અને બ્રુકલિન બ્રિજની આસપાસ ગોઠવાઈને એક ચોક્કસ અર્થ ઊભો કરે છે. આ દરમિયાન ક્રેન ભાષાને તોડે ફોડે છે, વાક્યોને મચેડે છે, ક્યારેક વ્યાકરણને નેવે મૂકે છે, ક્યારેક તર્કને કોરાણે રાખે છે. પણ આવું બધું કરવા છતાં એનું લાંબુ કાવ્ય એનો પ્રભાવ ગુમાવતું નથી. પુલની આસપાસ ઉડતા ગલપંખીઓ, સબવેમાં ગુંગળાવતું વાતાવરણ, પોતાની ભૂતિયા આંખોનો પીછો અને એ આંખો પર લટકતી અમેરિકાની કંપનીઓની જાહેરાતો, વોલ સ્ટ્રીટની ચહલપહલ, આ બધામાં ક્રેન જાણે કે યંત્રયુગીન સંસ્કૃતિને ઉજવતો માલુમ પડે છે. એને મન પુલ શહેરના બે અડધ્યાને સાંકળે છે અને એના પરના રેલવેના પાટા શહેરને આખા રાષ્ટ્ર સાથે સાંકળે છે. પુલમાં એ ટેકનિક અને સુંદરતાનું મિલન જુએ છે. કેટલાક ડાબેરી વિવેચકોને ક્રેનના આ દીર્ઘ કાવ્યમાં અમેરિકી મૂડીવાદી વ્યવસ્થાને અનુમોદન મળતું હોય તેવી બૂ આવે છે ખરી, પરંતુ એકંદરે ક્રેનનો ઝોક નિરાશાને બદલે આશા ઉપર છે. એ કેવું આશ્ચર્ય છે કે પોતે સાવ ગતિહીન પુલ છેવટે અહીં સ્વાતંત્ર્યનું ઉદાહરણ થઈ બેઠો છે. એલિયટે લંડનની અને જેમ્સ જોઈસે ડબલિનની આધુનિકતામાં હતાશા જોયેલી, એક પ્રકારની નકારાત્મકતા જોયેલી. એના જવાબરૂપે જાણે કે ક્રેન ધ બ્રિજમાં ન્યુયોર્કની એક આશા જુએ છે. પણ ન્યુયોર્કની આધુનિકતા અંગેનો ક્રેનનો ઉત્સાહ એની પોતાની હતાશાને ઉગારી શક્યો નથી. ધ બ્રિજ પ્રગટ થયા પછી ક્રેન ગુગનહેમ ફેલોશિપ ઉપર મેક્સિકો જાય છે. મેક્સિકોમાં રહીએ ત્યાંના જીવન ઇતિહાસ અને એની સંસ્કૃતિ પર આધારિત એક દીર્ઘ કાવ્ય લખવા ધારે છે. છેવટે વર્ષ બાદ ન્યુયોર્ક પાછા ફરતી વેળાએ વહાણમાંથી કરેબિયન સમુદ્રમાં કૂદી એ માત્ર 33 વર્ષની વયે આપઘાત કરી લે છે. વોલ્ટ વિટમેન, એડગર લી માસ્ટર્સ અને સેન્ડબર્ગ જેવા અઠંગ અમેરિકા પ્રેમી કવિઓની જેમ હાર્ટ ક્રેન પણ અમેરિકાનો મોટો ચાહક છે. એનું ધ બ્રિજ કાવ્ય પુલ નીચે આપઘાત માટે છલાંગ મારવાનું પ્રતીક બન્યું છે, તો સાથે સાથે એ ઊંચો આદર્શ છે અને આશાની ટોચ બનવાનું પ્રતીક પણ બન્યું છે.